શ્રીરામ અને શ્રી કૃષ્ણ બંનેને માખણ મિશ્રી બહુ ભાવે છે. બંને માખણ મિશ્રી આરોગે છે. માખણ એ સર્વનો સાર છે. પરમાત્મા સાર ભોગી છે. પરમાત્માના સેવા સ્મરણ કરનાર વૈષ્ણવો સારગ્રાહી છે. પ્રત્યેકમાંથી એ સાર કાઢી લે છે. શ્રી બાલકૃષ્ણલાલ તો માખણ મિશ્રી હાથમાં જ રાખે છે. કનૈયો જગતને બોધ આપે છે કે તમે મિશ્રી જેવા મધુર થશો તો હું તમને હાથમાં રાખીશ. જીવનમાં મીઠાશ સંયમથી આવે છે. સૌનું માન રાખવાથી આવે છે. સર્વને માન આપવાથી અને સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરવાથી જીવન મિશ્રી જેવું મધુર બને છે. જેના જીવનમાં કડવાશ છે તેની ભક્તિ ભગવાનને ગમતી નથી. જેનું જીવન મિશ્રી જેવું મધુર છે, જેનું હૃદય માખણ જેવું કોમળ છે, તે જ પરમાત્માને ગમે છે. કનૈયો માખણ ચોર એટલે કે મૃદુનામ મનનો ચોર છે. મૃદુ મન કોમળ હૃદયને એને પ્રિય લાગે છે. કેટલાક ભક્તિ કરે છે પણ એમના હૈયા પથ્થર જેવા કઠણ હોય છે. કેટલાક લોકો અપરસ બહુ પારે છે પણ સમજતા નથી કે અપરસ શા માટે છે, અપરસનું ફળ શું છે. અરે, અપરસ તો મનને શુદ્ધ કરવા માટે છે, પવિત્ર કરવા માટે છે. કોઈનો તિરસ્કાર કરવા માટે અપરસ છે? બહુ અપરસ પારો છતાંય તમારું મન બગડેલું રહે, તમારું હૈયું પથ્થર જેવું કઠોર બને તો તે મર્યાદનો શો ઉપયોગ છે? કેટલાક અપરસ પારે છે પણ કોઈ અડકી જાય તો બહુ ક્રોધ કરે છે, તેનો બહુ તિરસ્કાર કરે છે. એ અપરસ શા કામનો? અપરસ તો ક્રોધાદિ વિકારોનો વિનાશ કરવા માટે છે. હૃદયને કોમળ બનાવવા માટે અપરસ મર્યાદા છે. હૈયું પથરા જેવું કઠણ થતું હોય તો તે અપરસ કોઈ કામનો નથી. તમે હૃદયને માખણ જેવું કોમળ બનાવો, તમે મિશ્રી જેવા મધુર બનો. જરાય કપટ ન કરો, કર્કશ વાણી ના બોલો, સર્વને માન આપો. કોઈ જીવનું જરા પણ અપમાન ન કરો. કોઈ જીવને હલકે ગણશો નહીં. કોઈ જીવને જે હલકો ગણે છે તેનું હૈયું પથરા જેવું કઠણ થઈ જાય છે. જીવ માત્ર ઈશ્વરનો અંશ છે, પરમાત્માનું સ્વરૂપ છે. સર્વમાં ભગવદ્ ભાવ રાખીને વ્યવહાર કરો. જેનું જીવન મિશ્રી જેવું મધુર નથી એની ભક્તિ ભગવાનને ગમતી નથી. વ્યવહારમાં જ્યાં સુધી કપટ છે, દંભ છે, અભિમાન છે ત્યાં સુધી જીવનમાં કડવાશ છે. પરમાત્મા અતિ મધુર છે. મધુરાધિપતેરખિલમ મધુરમ, જેનું બધું જ મધુર છે તેના જ આત્મનો ભગવાન અંગીકાર કરે છે. શ્રી રામ શ્રી કૃષ્ણ હૃદયનો શુદ્ધ પ્રેમ માંગે છે. પ્રેમ જુએ ત્યાં પરમાત્મા દોડતા જાય છે. ગોપીઓનો પ્રેમ કનૈયાને વગર આમંત્રણે ગોપીને ઘેર લઈ જાય છે. સબરીનો પ્રેમ રામજીને સબરીજીની ઝૂંપડીએ લઈ જાય છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ, દુર્યોધન કા મેવા ત્યાગો, સાગ વિદુર ઘર ખાઈ. જૂઠે ફલ સબરી કે ખાએ, બહુ વિધિ પ્રેમ લગાઈ. ભગવાને દુર્યોધનના મેવાનો અંગીકાર કર્યો નથી. વિદુરના ઘરની ભાજી આરોગી છે. મોટા મોટા ઋષિ મુનિઓના આશ્રમમાં ન જતા શ્રી રામ સબરીની ઝૂંપડીમાં પધાર્યા છે. માનવનું જીવન પવિત્ર બનશે તો ભગવાન વિના આમંત્રણે તેના ઘરે આવશે. જેનો બંગલો મોટો હોય તેને ત્યાં પરમાત્મા જલ્દી જતા નથી, પણ જેનું મન મોટું હોય તેને ત્યાં પરમાત્મા પધારે છે. રામ હિ કેવલ પ્રેમુ પિયારા, જાની લેવું જો જાની હારા. શ્રી રામજીનું નામ પણ સરળ છે અને સ્વરૂપ પણ સરળ છે. રામા અવતારમાં તો માલિક બહુ સરળ હતા, તે સરળતાની લોકોએ કદર કરી નહીં. જે બહુ સરળ હોય છે એને લોકો પણ બહુ ત્રાસ આપે છે. રામજીને બહુ સહન કરવું પડ્યું છે અને તેથી તો કૃષ્ણ અવતારમાં શ્રી કૃષ્ણ જન્મથી જ થોડા વાંકા થયા છે. પ્રભુએ વિચાર્યું, રામ અવતારમાં હું બહુ જ સરળ હતો પણ લોકોએ કદર કરી નહીં, હવે તો હું જન્મથી જ વાંકો છું. રામજીનું નામ પણ સરળ છે. રામ નામના એક પણ જોડાક્ષર નથી, કૃષ્ણ નામના એક પણ સરળ અક્ષર નથી, બંને જોડાક્ષર છે. શ્રી કૃષ્ણ પ્રગટ થયા મથુરાના કારાગૃહમાં, ઝૂલ્યા ગોકુળમાં, ખેલ્યા વૃંદાવનમાં, મોટા થયા મથુરામાં અને રાજ્ય કર્યું દ્વારકામાં. એમની બધી લીલા અટપટી છે. રામ અવતારમાં તો એ અતિશય સરળ છે. રામજી ઊભા રહે છે તે સરળપણે, બાલકૃષ્ણલાલ ઊભા રહે છે. કોઈ કોઈ વખત વાંકા થઈને, તેથી તો લાલાનું નામ પડ્યું છે બાંકે બિહારી લાલ. શ્રી બાંકે બિહારી લાલ કી જય. શ્રી કૃષ્ણ પણ સરળ તો છે, કનૈયો બહુ ભોરો છે, બહુ પ્રેમાળ છે. લાલાને માટે કોઈ થોડા માખણ મિશ્રી લઈ જાય તો કનૈયો પ્રેમથી આરોક્ષે કે મારા માટે માખણ લાવ્યો. કનૈયો બહુ સરળ છે, પણ એ જગતને બતાવે છે કે હું સરળ સાથે સરળ છું, પણ કોઈ વાંકો થઈને આવે ત્યારે હું પણ વાંકો થાઉં છું. શ્રી રામ તો સર્વ સાથે સરળ છે, શ્રી કૃષ્ણ સરળ સાથે જ સરળ છે, વાંકા સાથે વાંકા છે. શ્રી રામ તો રાવણ સાથે પણ સરળ છે, શ્રી રામ સજ્જન દુર્જન સર્વ સાથે સરળ છે. જીવનો અપરાધ રામજી જોતા નથી. શ્રી કૃષ્ણ સજ્જન સાથે સરળ છે, દુર્જન સાથે સરળ નથી. સુદામ દેવ આગણે આવ્યા છે, તે સાંભળ્યું કે શ્રી કૃષ્ણ સિંહાસન પરથી કૂદી પડ્યા છે અને દોડતા સામે ગયા છે. સુદામ દેવને આલિંગન આપ્યું છે. પરમાત્મા શ્રી કૃષ્ણ સુદામ દેવના ચરણ પખારે છે, તેમને ગાદી ઉપર બેસાડે છે, પોતે નીચે બેસે છે. રામદેવ સાચા બ્રાહ્મણ છે, તેથી શ્રી કૃષ્ણ તેમની સાથે અતિશય સરળ છે. પરંતુ શ્રી કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્ય સાથે સરળ નથી, વાંકા છે. સુદામ દેવને બ્રાહ્મણ છે અને દ્રોણાચાર્ય પણ બ્રાહ્મણ છે. દ્રોણાચાર્ય વેદશાસ્ત્ર સંપન્ન જ્ઞાની બ્રાહ્મણ છે. અગ્રત સચતુરો વેદાહ પૃષ્ઠસ્થસ્ય સસરમ ધનુઃ ઇદમ બ્રાહ્મણમ ઇદમ ક્ષાત્રમ શાપાદપી સરદપી. દ્રોણાચાર્ય સાધારણ બ્રાહ્મણ નથી, ચાર વેદ અને છ શાસ્ત્રો ભણેલા છે. પ્રભુએ વિચાર કર્યો કે બહુ ભણ્યો તેથી શું, તે સ્વરૂપને ભૂલ્યો છે. બહુ ભણેલા પાપ કરે ત્યારે ઠાકોરજીને પણ ઘણો ગુસ્સો આવે. જેણે જ્ઞાન પચાવ્યું છે તે કદી કપટ કરતો નથી, કોઈને અન્યાય કરતો નથી. કપટ કરવાથી જ હૃદય વાંકું થાય છે. સાચા જ્ઞાનીનું લક્ષણ એ છે કે તેનો હૃદય બહુ સરળ હોય છે, કોમળ હોય છે અને તેનો વ્યવહાર શુદ્ધ હોય છે. દ્રોણાચાર્ય જાણતા હતા કે યુદ્ધ કરવું એ બ્રાહ્મણનો ધર્મ નથી, છતાં એ યુદ્ધ કરે છે. વળી એમને ખબર હતી કે દુર્યોધને અન્યાય કર્યો છે, છતાં દુર્યોધનને મદદ કરવા તે યુદ્ધ કરે છે. દ્રોણાચાર્ય આમ બેવડો અપરાધ કર્યો છે. શ્રી કૃષ્ણએ વિચાર્યું કે આટલું બધું ભણ્યા છે, જ્ઞાની છે, સમજીને પાપ કરે છે, હવે હું પણ સમજીને કપટ કરું. મહાભારતના યુદ્ધમાં અશ્વત્થામા નામના હાથીને મરાવીને શ્રી કૃષ્ણએ વાત વહેતી મુકાવી કે દ્રોણ પુત્ર અશ્વત્થામા મરાયો છે. દ્રોણાચાર્યને થયું કે શ્રી કૃષ્ણ તો કદાચ ખોટું પણ બોલે, એમને કોણ કહેવાનું હતું, લાવ ધર્મરાજાને પૂછું, એ અસત્ય નહીં બોલે. પછી શ્રી કૃષ્ણએ તો ધર્મરાજાને પહેલેથી જ કહી રાખ્યું હતું કે હું જે કહું તે જ તમે કહેજો. સત્યની વ્યાખ્યા સમજાવતા શ્રી કૃષ્ણ ભગવાને ધર્મરાજાને કહ્યું છે કે સર્વમાં સદ્ભાવ રાખી સર્વનું હિત થાય તેવું બોલવું, તેનું નામ સત્ય. દ્રોણાચાર્ય જ્ઞાની બ્રાહ્મણ હોવા છતાં દુર્યોધન રૂપી અધર્મને મદદ કરે છે. અશ્વત્થામા મરાયો સાંભળીને દ્રોણાચાર્ય યુદ્ધ છોડશે, યુદ્ધ છોડે એમાં જ એમનું કલ્યાણ છે, માટે તમે મારી વાતને અનુમોદન આપજો. શ્રી કૃષ્ણના કહેવાથી જ ધર્મરાજાને નરોવા કુંજરવા કહેવું પડ્યું. ધર્મરાજાના કથનથી દ્રોણાચાર્યએ શસ્ત્ર છોડ્યા અને એમનો વધ થયો. શ્રી કૃષ્ણ કપટ કરીને દ્રોણાચાર્યને મારે છે. શ્રી કૃષ્ણ બ્રાહ્મણની પૂજા કરે છે અને કોઈ બ્રાહ્મણ જ્યારે ભાન ભૂલે છે ત્યારે કપટ કરીને એને મારે પણ છે. શ્રી કૃષ્ણની બધી લીલાઓ દિવ્ય છે. રામજીની બધી લીલાઓ બહુ સરળ છે. રામજીના જેવી સરળતા ક્યાંય જોવા મળશે નહીં. આગળ પ્રસંગ આવી ગયો છે રામ રાવણ યુદ્ધમાં. રાવણ જ્યારે બહુ થાકી ગયો, ઘાયલ થયો, ગભરાયો, ત્યારે શ્રી રામચંદ્રજીએ એને ઘરે જઈ આરામ કરવાનું કહ્યું છે. ફરીથી આવતીકાલે યુદ્ધ કરીશું, રામજીએ રાવણને એવું કહ્યું છે. શ્રી રામ રાવણ સાથે સરળ છે, પણ શ્રી કૃષ્ણ દુર્યોધન સાથે સરળ નથી. રામચંદ્રજીએ કુટિલ સાથે પણ સરળ વ્યવહાર કરે છે, ત્યારે શ્રી કૃષ્ણ સરળ સાથે સરળ અને કુટિલ સાથે કુટિલ વ્યવહાર રાખે છે. તમે કોઈને છેતરશો નહીં, પણ વ્યવહારમાં સાવધાન રહેજો કે તમને પણ કોઈ છેતરી જાય નહીં. શ્રી રામ અને શ્રી કૃષ્ણ સમાન આ જગતમાં હિત કરવાવાળું કોઈ નથી. દેવતા મનુષ્ય સર્વની એ રીત છે, સૌ સ્વાર્થને માટે જ પ્રીતિ કરે છે. શ્રી રામ કૃષ્ણ તો પૂર્ણ નિષ્કામ છે. વાલીને માર્યા પછી કિષ્કંધાનું રાજ્ય રામજીના ચરણોમાં આવ્યું છે. રાજ્યનું શાસન કરવા માટે સુગ્રીવે રામજીને વિનંતી કરી છે. રાજ્યમ પ્રસાદી રાજેન્દ્ર વાનરાણામ સમૃદ્ધિ મતઃ. રામજીએ ના પાડી છે અને કિષ્કંધાનું રાજ્ય સુગ્રીવને સોંપ્યું છે. રાવણને માર્યા પછી લંકાનું રાજ્ય રામજીએ વિભીષણને આપી દીધું છે. કંસને માર્યા પછી મથુરાનું રાજ્ય મળ્યું તે શ્રી કૃષ્ણએ લીધું નથી, ઉગ્રસેનને આપ્યું છે. શ્રી રામ શ્રી કૃષ્ણ જેવા ઉદાર કોઈ થયા નથી, એ પૂર્ણ અનાશક્ત છે. પરમાત્મા જીવ પ્રત્યે અતિશય ઉદાર છે, અતિશય દયાળુ છે. જીવની લાયકાત ન હોય છતાં એ જીવ ઉપર ખૂબ અનુગ્રહ કરે છે. શ્રી રામની ઉદારતા અને દીનવાત્સલતા અજોડ છે. ऐसो को उदार जग माही बिनु सेवा जो द्रवई दिन पर राम सरसी को नहीं जो गति जोग विराग जतन करी नहीं पावत मुनि गयानी सो गति गीत सबरी कहूँ प्रभु न बहुत जिय जानी। अरे परमात्मा तो एवा उदार छे एवा दयारु छे के एमने वैर भावे बजनार ने पण ए मुक्ति आपे छे। श्री रामे राक्षसों ने सदगति आपी छे। श्री कृष्ण पोतना शिशुपाल दत्त वक्त्र इत्यादि ने सदगति आपी छे। श्री राम श्री कृष्ण बे नथी एकज ब्रह्माना बे स्वरूप छे निराकार ब्रह्मा छे एकज परमात्माना बे भिन्न अवतार छे। ब्रह्मा जो व्यापक बिरज अज अकल अनिह अभेद सो की देह धरी होई नर जाही न जानत वेद। रामायण नो सत्संग श्री राम आवे पछी श्री कृष्ण आवे छे तमने रामजी ना दर्शन करवानी इच्छा होय तो तमे रामायण नो सत्संग करजो। जीव रामायण ना सत्संग थी सुधरे छे रामायण ना सत्संग थी जीवन दिव्य बने छे। रामायण सांभरवाती मानव ने पोतानी भूल देखाय छे। श्री राम चरित्र मार्गदर्शक छे। रामायण माती प्रत्येक मनुष्य ने बोध मले छे। तमारू मन केवू छे ते जाणवू होय तो रामायण वांचो। जेनो घणो समय आरस ने निंद्रा मां जाय छे ते कुंभकर्ण छे। पर स्त्रीनू काम भावथी चिंतन करे छे ते रावण छे। रड़ावे ते रावण अने परम आनंद मां रमाड़े ते राम। रामायणनू मनन करशो तो तमारू मन रामायण मां देखाशे। मानवनो एवो स्वभाव छे के एने पारकानी भूल जल्दी देखाय छे पण एने पोतानी भूल देखाती नथी। केटलाक लोको एवू समझे छे के मारी कोई भूल थती ज नथी। हूँ जे समझू छू बोलू छू करू छू ए बधुं बराबर ज होय छे। पोताने निर्दोष समझे एना जेवू कोई पाप नथी। जगतमां निर्दोष एक श्री राम श्री कृष्ण छे। श्री राम श्री कृष्ण विना निर्दोष कोई नथी। जीव मात्र भूल करे छे पाप कोण करतो नथी। मानव मात्र पाप करे छे अभण पाप करे छे अने भणेलो पण पाप करे छे। आ जगतमां एवो कोई मनुष्य नथी के जेणे पाप न कर्यु होय। न कश्चित्ना पाराधत्येयति पाप न करे તે મનુષ્ય નથી પણ દેવ છે। પરંતુ પાપ કર્યા પછી જેને પસ્તાવો થતો નથી તે મનુષ્ય નથી પણ દાનવ છે। જેને કરેલા પાપનો પસ્તાવો થાય તે જ માનવ છે। પાપ થાય એ બહુ મોટો ગુનો નથી પણ પાપ કબૂલ ન કરાય કેટલા પાપ માટે પસ્તાવો ન થાય એ મોટો ગુનો છે। હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને પુણ્ય સારી બને છે। જેના પાપ જાહેર થયા છે તેના પાપનો વિનાશ થાય છે। શાસ્ત્રો અને સંતો કહે છે કે માનવે પોતાનું પુણ્ય ગુપ્ત રાખવું અને પાપ જાહેર કરવું। સાધારણ માનવ પુણ્યની જાહેરાત બહુ કરે છે પણ પાપને છુપાવે છે। પાપ છુપાવશો નહીં અને પુણ્યને પ્રગટ કરશો નહીં। સમાજમાં પાપ જાહેર કરવાથી પાપની આદત છૂટે છે। પાપ સમાજમાં જાહેર કરશો તો પાપનો નાશ થશે। પુણ્ય સમાજમાં જાહેર કરશો તો પુણ્યનો નાશ થશે। મનુષ્ય પાપને મનમાં છુપાવી રાખે છે તેથી તેનું જીવન બગડે છે. જે પાપ છુપાવે છે એને પાપ છોડતું નથી. પાપ પહેલું આંખમાં આવે છે, પછી મનમાં, વાણીમાં અને છેલ્લે વર્તનમાં આવે છે. એકવાર આવ્યા પછી એ ઘર કરે છે. હૃદય સિંહાસન તો પરમાત્મા માટે છે, ત્યાં પાપને સ્થાન હોય નહીં. પાપથી બહુ સાવધ રહેજો. માનવને ખબર પણ ન પડે તેમ તે આંખમાં, જીભમાં, મનમાં આવે છે. અજાણતા પાપ થઈ જાય તો તેને જાહેર કરીને બારી નાખજો. એકાંતમાં તમારા ઠાકોરજી પાસે પણ પાપ કબૂલ કરજો. માનવ પાપ કબૂલ ન કરે તો ભગવાન એને મહાપાપ જેવું ગણે છે. છુપાવેલા પાપની સજા અતિ ભયાનક છે. મનમાં ખરાબ વિચાર આવે તે જ દિવસે બીજા વૈષ્ણવને કહી દેજો. પાપ જાહેર કરશો તો તે નીકળી જશે. પાપ પ્રગટ થશે તો જ બરસે. પાપ કર્યા પછી જેને ખબર પડતી નથી કે મેં પાપ કર્યું છે એ માનવ નથી. પશુ પાપ કરે છે પણ એને ખબર પડતી નથી કે હું પાપ કરું છું. રામાયણની કથા તમે સાંભળશો તો તમારી ભૂલ તમને દેખાશે. તમને ભાન થશે કે આ મારી ભૂલ થાય છે, મારે એને સુધારવી જોઈએ. રામાયણની કથા સાંભળવાથી જીવન સુધરે છે, દિવ્ય બને છે. જેનું જીવન દિવ્ય બને છે એને જ પ્રભુના દર્શન થાય છે. સાધારણ માણસ કોઈ રાજાને પણ જલ્દી મળી શકતો નથી. રાજાને મળવું હોય તો પણ કંઈક લાયકાત મેળવવી પડે છે. એક માનવ એવા રાજા પાસે પણ લાયક બનીને જવું પડે છે. ત્યારે પરમાત્મા તો સર્વથી શ્રેષ્ઠ છે. પ્રભુના દર્શન કરવા માટે બહુ લાયક થવાની જરૂર છે. જેના મનમાં પાપ છે, જેના ઘરમાં પાપ છે, ત્યાં પરમાત્મા આવતા નથી. કચરો પડ્યો હોય ત્યાં આ જીવન પણ બેસવાનું મન થતું નથી તો પછી પાપનો કાદવ જામ્યો હોય તેવા હૃદયમાં વિરાજવું પ્રભુને કેમ ગમે? પાપ છૂટે તો હૃદય શુદ્ધ થાય અને હૃદય શુદ્ધ થાય તો જ પરમાત્મા પધારે. પાપના પંજામાંથી છૂટવું કઠણ છે. પાપની અનેક જન્મની આદત છે અને તે પાપના સંસ્કાર જાગ્યા પછી વિવેક રહેતો નથી, જ્ઞાન ટકતું નથી. માનવ પાપ કરીને જ રહે છે. પુણ્યનો જોર જ્યાં સુધી અતિશય વધે નહીં ત્યાં સુધી પાપની આદત છૂટતી નથી. માનવ શરીર કરતાં, જીભથી જીભ કરતાં, આંખોથી અને આંખ કરતાં મનથી વધારે પાપ કરે છે. આત્મા ઇન્દ્રિયોમાં એટલો તો ઓતપ્રોત થઈ જાય છે કે ઇન્દ્રિયો પાપ કરે છે તે જોવા છતાં તેમને રોકતો નથી. ઇન્દ્રિયોને પાપ કરવાની ટેવ છે ત્યાં સુધી તેમને ભક્તિરસ મળતો નથી. ભક્તિરસ મળે નહીં ત્યાં સુધી પરમાત્માના દર્શન થાય નહીં. ઇન્દ્રિયોમાં ભક્તિરસ ભરવો હોય તો તેમને નિષ્પાપ કરો. મનમાં પાપનો વિચાર આવે કે તત્ક્ષણ તેને કાપી નાખો. કદાચ પાપ થઈ જાય તો પ્રભુ પાસે રડી પડો, ક્ષમા માંગો, પશ્ચાતાપ કરો. ફરીથી એવો દોષ ન કરવાનો દઢ નિશ્ચય કરો અને આ માટે કીવટ રાખો. જેને સ્વદોષનું ભાન થાય છે તેને જ પોતાની ભૂલ છોડવાની ઈચ્છા થાય છે, તેને જ જીવન સુધારવાની ભાવના જાગે છે. રામાયણનો સત્સંગ કરે તો જીવન સુધરે છે. માનવીના પાપ ભરે છે અને એ નવા પાપમાંથી ઉગરી જાય છે. રામાયણની કથા સાંભળે તો તેને ભાન થાય છે કે મારી ભૂલ ક્યાં થાય છે? સાધારણ રીતે માનવ પોતાની ભૂલ કબૂલ કરવા તૈયાર નથી. કોઈને તમે એની ભૂલ બતાવશો તો એને ઘણા ભાગે ખોટું લાગશે. એને થશે કે અમારી ભૂલ કાઢનાર તમે કોણ, તમે કેવા છો, એ બધું અમે જાણીએ છીએ. માનવ પોતાને નિર્દોષ સમજે છે, એને પોતાના દુર્ગુણ સદગુણ જેવા લાગે છે, પણ જો તે કથા સાંભળે તો એને સ્વદોષનું ભાન થાય છે. કથા એને પાપ કરતા બચાવે છે. એક માણસે એના છોકરાને કહી રાખેલું કે કદાચ કોઈ મંદિરમાં દર્શન કરવા જવું હોય તો ભલે જજે, ભગવાનને હાથ જોડજે, પણ ભૂલે ચૂકે કદી કથા સાંભળીશ નહીં. કથા સાંભળીશ તો આપણો ધંધો બગડી જશે. એમનો ધંધો હતો ચોરીનો. એકવાર એવું થયું કે છોકરો જંગલમાંથી પસાર થતો હતો, ત્યાં એક જગ્યાએ કથા થતી હતી. એને બાપનું વચન યાદ આવ્યું કે કથા સાંભળવી નહીં, એટલે છોકરો બિચારો કાનમાં આંગળીઓ નાખીને જવા લાગ્યો. ઠાકોરજીને દયા આવી કે આને પિતાના વચનમાં કેટલી શ્રદ્ધા છે. તે પ્રભુએ કરી ગમ્મત, એના રસ્તામાં કાંટો નાખ્યો, એના પગમાં વાગ્યો, એટલે એને કાનમાંથી આંગળી કાઢવી પડી. અને જ્યાં કાંટો કાઢવા ગયો એટલામાં એના કાને કથાના થોડા શબ્દો પડ્યા કે ઈશ્વર સર્વવ્યાપક છે, તે સર્વમાં બિરાજેલા છે અને સર્વકાર સર્વને જુએ છે. કેટલાક લોકો એવું સમજે છે કે દરવાજો બંધ છે એટલે અત્યારે અહીંયા કોઈ જોતો પણ નથી અને સાંભળતો પણ નથી. અરે, તારો બાપ તારી અંદર જ બેઠો છે, એ બધું જ જુએ છે, સાંભળે છે, દરવાજો બંધ છે, તેથી શું? છોકરાએ આટલું ધ્યાનમાં રાખ્યું કે ભગવાન બધાને જુએ છે. બાપ બેટા પછી એક ખેતરમાં ચોરી કરવા ગયા. ત્યાં આંબાનું એક મોટું ઝાડ હતું. બાપે છોકરાને કહ્યું કે હું ઉપર ચડીને કેરી લઈ આવું છું, તું નીચે ઊભો નજર રાખજે કે કોઈ આવતું તો નથી ને, કોઈ જોતું તો નથી ને. બાપ જ્યાં ઝાડ ઉપર ચડીને કેરી લેવા ગયો કે છોકરો એકદમ બોલી ઉઠ્યો, બાપુ બાપુ જુએ છે. બાપ ગભરાયો, તે એકદમ નીચે ઉતરી ગયો. છોકરાએ પૂછ્યું, કોણ જુએ છે, અહીં તો કોઈ દેખાતું નથી. ત્યારે છોકરો કહે કે મેં કથામાં સાંભળ્યું છે કે ઈશ્વર સર્વને જુએ છે. રામકથા પાપ કરતા બચાવે છે. મનમાં અનેક જન્મોના મેલ ભર્યા છે, મનને શુદ્ધ કરવા માટે રામાયણનો સત્સંગ આવશ્યક છે. રામાયણ એ ભગવાન શ્રી રામનું નામ સ્વરૂપ છે. કલયુગમાં નામ સેવા મુખ્ય છે. કલયુગ સમજુગ આન નહીં જો નર કર વિશ્વાસ, ગાઈ રામ ગુણ મન બિમલ ભવતર બિનહી પ્રયાસ. અનેક જન્મની પાપની આદત પરમાત્માના નામ સાથે અતિશય પ્રીતિ થાય તો જ છૂટે છે. જગત એ પરમાત્માને આધીન છે, પણ પરમાત્મા નામને આધીન છે. નામ એ જ બ્રહ્મા છે, એ જ પરમાત્મા છે. અરે, પરમાત્માનું નામ તો પરમાત્મા કરતાં પણ શ્રેષ્ઠ છે. રામાયણમાં એક પ્રસંગ આવે છે. વાનરો પથ્થર ઉપર રામ નામ લખી પથ્થર સમુદ્રમાં પધરાવે છે. રામ નામથી પથ્થર તરે છે, પાણીમાં ડૂબી જતા નથી. રામ નામનો આવો મહિમા છે. રામજી મહારાજ ત્યાં સમુદ્ર કિનારે વિરાજતા હતા. તે પ્રભુએ વિચાર કર્યો કે મારા નામથી પથ્થરો તરે છે તો પછી મારા હાથે નાખેલા પથ્થરો નહીં તરે. હું એકવાર પ્રયોગ કરું, મારા હાથે નાખેલો પથ્થર તરતો હોય તો આ લોકોને કહીશ કે લખવાની મહેનત કરશો નહીં, હું જે પથ્થરને સ્પર્શ કરું તે પથ્થરને સમુદ્રમાં નાખજો. પણ રામજીને થોડી શંકા થઈ કે કદાચ મારા હાથે નાખેલો પથ્થર ન તરે અને ડૂબી જાય તો મારી ફજેતી થાય, તે સમુદ્ર કિનારે હું એકલો જાઉં અને આગળ પાછળ કોઈ ન હોય તેની પહેલાં ખાતરી કરી લઉં પથ્થર તરશે તો પછી આ લોકોને કહીશ. રામચંદ્રજી સમુદ્ર કિનારે દૂર દૂર ગયા છે, એકલા જ ગયા છે, ખાતરી કરી કે ત્યાં કોઈ જોનાર નથી. રામજીએ પથ્થર ઉઠાવ્યો. શ્રી હનુમાનજી મહારાજનો નિયમ છે કે કોઈ પણ કામ કરે તે રામજીના ચરણમાં નજર રાખીને જ કરે, તેથી હનુમાનજીની હાર કોઈ દિવસ થઈ જ નથી. હનુમાનજી જ્યાં જાય ત્યાં એમની જીત થાય છે, એ રામજીનું બળ મેળવીને કામ કરે છે, શ્રી રામચરણમાં નજર રાખીને કામ કરે છે. હનુમાનજીએ વિચાર કર્યો કે હમણાં તે અહીં વિરાજતા હતા અને કોઈને કહ્યું નહીં, તે એકલા ક્યાં ગયા હશે, કેમ ગયા હશે. રામજીએ હાથમાં પથ્થર લીધો છે, આજુબાજુ કોઈ નથી એની ખાતરી કરી છે અને પછી પથ્થર સમુદ્રમાં ફેંકવા તૈયાર થયા છે. એટલામાં હનુમાનજીએ જોરથી જે કૂદકો માર્યો તે રામજીની પાછળ આવીને ઊભા રહ્યા. હનુમાનજી વિચારે છે કે આ એકલા અહીં શું કરે છે. રામજીએ જ્યાં પથ્થર સમુદ્રમાં ફેંક્યો કે તે તો ડૂબી ગયો. રામજીને તે ઠીક લાગ્યું નહીં, એમને થયું કે મારા હાથે નાખેલો પથ્થર તરતો નથી, ડૂબે છે, પણ ફરીથી પ્રયોગ કરી જોઉં. બીજો પથ્થર હાથમાં લીધો અને જોરથી સમુદ્રમાં ફેંક્યો, તે પણ ડૂબી ગયો. રામજીને ખાતરી થઈ કે મારા નામથી પથ્થર તરે છે પણ મારા હાથે નાખેલો પથ્થર તરતો નથી, એ તો ઠીક થયું કે મેં કોઈને વાત કરી નહીં, હું એકલો જ અહીં આવ્યો, અહીં કોઈ જોનાર નથી, એટલું સારું છે, હવે એકવાર છેલ્લો પ્રયત્ન કરી લઉં. તે ત્રીજો પથ્થર રામજીએ ફેંક્યો અને તે પણ ડૂબી ગયો. રામજી થોડા ઉદાસ થયા, નારાજ થયા. રામજીએ જ્યાં પાછળ જોયું તો હનુમાનજી મહારાજ હાથ જોડીને ઊભા જ હતા. રામજીએ હનુમાનજીને પૂછ્યું, હનુમાન તું અહીં ક્યાંથી, ક્યારનો આવ્યો છે? હનુમાનજી કહે, આપે પહેલો પથરો નાખ્યો ત્યારનો હું અહીંયા જ છું. રામજીએ કહ્યું, પણ અત્યારે તારે અહીં આવવાની શી જરૂર હતી? હનુમાનજીએ કહ્યું, મારા માલિક જ્યાં જાય ત્યાં મારે જવું જ જોઈએ ને, જ્યાં આપ ત્યાં હું. રામજીને કંઈ ઠીક લાગ્યું નહીં, એમને થયું કે આ હનુમાન જોઈ ગયો છે, તે બધા વાનરોને હવે કહી દેશે કે એકલા પ્રયોગ કરતા હતા પણ એમનો પ્રયોગ સફળ થયો નહીં, એમના હાથે ફેંકાયેલા પથ્થરો તર્યા નહીં. રામજી નારાજ થયા છે. હનુમાનજી રામજીનું મુખારવિંદ નિહારે છે અને વિચાર કરે છે કે આજે મારા માલિક નારાજ થયા છે, એમના હાથે નખાયેલા પથ્થરો તરતા નથી, મારો અવતાર તો રામજીની સેવા કરવા માટે છે, રામજીને રાજી રાખવા માટે છે. તેથી હાથ જોડીને હનુમાનજીએ કહ્યું, મહારાજ તમે નારાજ ન થાઓ, જે થયું એ બરાબર થયું છે, મેં સંતોના મુખથી સાંભળ્યું છે, કથામાં સાંભળ્યું છે કે શ્રી રામ જેને અપનાવે છે, જેને હાથમાં રાખે છે તે તરે છે, રામજી જેને ફેંકી દે છે એ તો ડૂબવાનો જ છે, તમે જેનો ત્યાગ કરો તે કેવી રીતે તરે, તમે તરછોડશો તેને નાથજી કાગ ત્રિલોકમાં કોણ તારે, તમે જેને હાથમાં રાખો, તમે જેને પોતાનો માનો, તે સંસાર સાગરને તરી જાય છે. તમે જેને ફેંકી દો, તરછોડી દો, તે કોઈ દિવસ તરે નહીં, તે તો ડૂબવાનો જ. મહારાજ, તમારા નામથી પથ્થર તરે છે, તમારા હાથથી તરતો નથી. હનુમાનજીએ જ્યારે આવો અર્થ કર્યો ત્યારે તો રામજી રાજી થયા છે. હનુમાનજીને કહ્યું છે, હનુમાન તારી બુદ્ધિ અતિ દિવ્ય છે. હનુમાનજીને રામજીએ પદવી આપી છે, બુદ્ધિમતામ વરિષ્ઠમ. આપણે બધા બુદ્ધિમતામ કનિષ્ઠમ છીએ. હનુમાનજી મહારાજ બુદ્ધિમતામ વરિષ્ઠમ છે. આવો બળવાન, આવો બુદ્ધિમાન થયો નથી અને થવાનો પણ નથી. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુદ્ધ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રબદ્ધે. રામજી કરતાં પણ રામજીનું નામ શ્રેષ્ઠ છે. કેટલાક મહાપુરુષો વર્ણન કરે છે કે રામ તત્વતો અધિકમ નામ ઇતિ મનમાહે વયમ તવૈકા તારિતા અયોધ્યા નામના તો ભુવનત્રયમ. રામજીના સત્સંગ કરતાં પણ રામાયણનો સત્સંગ વધુ અસરકારક છે. પરમાત્મા પ્રત્યક્ષ વિરાજે છે ત્યારે જે કામ પરમાત્મા સ્વયં કરી શકતા નથી તે કામ પરમાત્માનું નામ કરે છે. રામ નામથી પથ્થર કર્યા છે. રામજીના હાથે નાખેલા પથ્થરો ડૂબ્યા છે. કેટલા જીવ એવા હોય છે જે રામજીના દર્શનથી પણ સુધરતા નથી. રાવણને રામજીના દર્શન થયા છે પણ તે ક્યાં સુધર્યા છે? રાવણ રામજીના દર્શન કરે છે છતાં હાથમાં ધનુષ્ય બાણ લઈને રામજી સાથે યુદ્ધ કરવા તૈયાર થયો છે. અરે, યુદ્ધ કરે છે. યોગ્ય તો એ હતું કે રામજીના દર્શન કર્યા પછી રાવણ ધનુષ્ય બાણ ફેંકી દે, રામજીને શરણે આવે, રામજીના ચરણમાં માથું મૂકે. પણ રાવણ એવો દુષ્ટ હતો કે રામજીના દર્શનથી પણ તેનો સ્વભાવ સુધર્યો નહીં, તેનું જીવન સુધર્યું નહીં. દ્વારિકા નાથના દર્શન દુર્યોધનને થયા છે પણ દુર્યોધન સુધર્યો નથી. પરમાત્મા શ્રી કૃષ્ણ કૃપા કરીને એને ઘેર પધાર્યા અને એને સમજાવવા લાગ્યા. પ્રત્યક્ષ પરમાત્મા એને સમજાવે છે છતાં એ સુધરતો નથી. માલિકને એ સામો જવાબ આપે છે. આ ઉપરથી એવું દેખાય છે કે કેટલા જીવ એવા હોય છે જેમને ભગવાન પણ સુધારી શકતા નથી. ભગવાન જ્યારે સજા કરે છે ત્યારે તે સુધરે છે. એવા જીવોને ઈશ્વર સજા કરે છે, મારે છે. જે કામ શ્રી રામ દર્શનથી પણ થતું નથી તે રામાયણના સત્સંગથી થાય છે. રામજી રાવણને સુધારી શક્યા નહીં પણ રાવણ રામાયણનો સત્સંગ કરે, રામાયણની કથા સાંભળે, રામ નામનો જપ કરે તો અવશ્ય સુધરે. રાવણ તો મરી ગયો છે, દુર્યોધન પણ મરી ગયો છે, પણ આ કળિયુગમાં રાવણનો દુર્યોધનનો વંશ બહુ વધી ગયો છે. અરે, રાવણ દુર્યોધનને કંઈ બે ચાર શિંગડા હતા, તે પણ આપણા જેવા જ હતા. પારકો ધન જે ઓહિયા કરી બેસે તે દુર્યોધન છે. આજકાલ ઘણા લોકોને વગર મહેનતનો ધન પચાવવાની ઈચ્છા થવા લાગી છે. તે વખતે એક જ દુર્યોધન હતો કે જેણે તોફાન કરેલું, પણ હવે તો અનેક દુર્યોધન ઉત્પન્ન થવા લાગ્યા છે અને તેથી જગતમાં શાંતિ રહેતી નથી. જેની આંખમાં કામ છે, જે આ જગતના સ્ત્રી પુરુષોને કામ ભાવથી જુએ છે, એ રાવણ જેવો છે. રસ્તે ચાલતી સ્ત્રીમાં જેનું મન ફસાય, કોઈના સૌંદર્યમાં જેનું મન લોભાય, પરસ્ત્રીનું જે ચિંતન કરે એ રાવણ જેવો છે, જે મનથી બહુ પાપ કરે એ રાવણ જેવો છે, પરદ્રોહી પરદાર રથ પર ધન પર અપવાદ તે નર પાવર પાપમય દેહ દરે મનુજાદ. રાવણ બ્રાહ્મણ હતો, ઋષિના વંશમાં એનો જન્મ થયો હતો, છતાં એની ગણતરી થઈ છે રાક્ષસમાં. ઘણા લોકો તો રાવણ બ્રાહ્મણ હતો એ પણ જાણતા નથી. રાવણ એટલે દુષ્ટ રાક્ષસ, જે આંખમાં કામભાવ રાખે છે, જે જગતને કામભાવથી જુએ છે, તે બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય રાક્ષસ જેવો છે. તમે આંખમાં કોને રાખો છો? આંખમાં શ્રીરામને રાખો, શ્રીકૃષ્ણને રાખો, આંખમાં પરમાત્મા રાખો, પ્રેમ રાખો, કામભાવ ન રાખો. કામ જેને સ્પર્શ કરે છે પોતાના સ્વરૂપથી નીચે પડે છે, એનું પતન થાય છે. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે કામ સુખ કદાચ ન ભોગવે, પણ મનમાંય કામ આવે, આંખમાંય કામ આવે તો તે જીવનું પતન થાય છે. કામનો હૃદયને સ્પર્શ થાય એ જ ક્ષણે શક્તિનો નાશ થાય છે. આંખ એ દીવો છે. તમે આંખરૂપી પ્રકાશમાં કચરો જુઓ છો કે શ્રી રામને જુઓ છો? તમે આંખ કોને આપો છો? તમે જગતને આંખ કેવા ભાવથી આપો છો? જેને આંખ આપશો તે તમારા મનમાં આવશે. જ્ઞાની પુરુષો જગતને ઉપેક્ષા ભાવથી જુએ છે, અપેક્ષાત્મક દ્રષ્ટિ પરમાત્મામાં જ રાખે છે. જગતને ઉપેક્ષા ભાવથી જુઓ, અપેક્ષાત્મક દ્રષ્ટિથી પરમાત્માના સ્વરૂપમાં રાખો. ભક્તિમાં આંખ મુખ્ય છે. આંખ સુધર્યા પછી ભક્તિનો બરાબર આરંભ થાય છે. જેને સ્ત્રીમાં સૌંદર્ય દેખાય છે, જેને પુરુષનું શરીર સુંદર લાગે છે, તે શું ભગવાનની ભક્તિ કરે છે? અરે, એ તો સંસારની ભક્તિ કરે છે. આંખ ન બગડે ત્યાં સુધી મન બગડતું નથી. રાવણની આંખ બગડી, રાવણનું મન બગડ્યું, રાવણની વાણી બગડી, રાવણનું આખું જીવન બગડ્યું. વધારે તો શું કહું, હજારો વર્ષ થયા, રાવણનું નામ પણ બગડ્યું છે. લોકો પોતાના બાળકનું નામ રામ રાખે છે, પણ કોઈને રાવણનું નામ ગમતું નથી. કોઈએ રાવણભાઈ નામ રાખ્યું હોય એવું સાંભળ્યું નથી. રાવણના નામથી પણ ઘૃણા આવે છે. રાવણનું નામ લેવું ગમતું નથી. રાવણ જેવો કોઈ દુષ્ટ નથી અને એ રામજીના દર્શન કરીને પણ સુધર્યો નથી. પણ કોઈ રાવણ જેવો હોય અને તે રામાયણની કથા સાંભળે, રામાયણનો સત્સંગ કરે, રામ નામનો જપ કરે તો એ અવશ્ય સુધરે. પરમાત્માના કથામૃત નામામૃત અલૌકિક છે. માનવને ઇન્દ્રિયો ત્રાસ ન આપે એટલા માટે પરમાત્માએ કૃપા કરીને આ બે અમૃત જગતને આપ્યા છે. જ્યારે જ્યારે મનમાં વિષય પ્રવેશે, પાપ પ્રવેશે, ત્યારે ત્યારે નામામૃત કે કથામૃતનો આશરો લેવાથી માનવ ઇન્દ્રિયોના ત્રાસમાંથી ઉગરી જાય છે. રામકથા એ અમૃત છે, રામ નામ એ અમૃત છે, પ્રભુનું નામ અમૃત કરતાં પણ મધુર છે. કથામૃત પાપને બારે છે, જીવન સુધારે છે. સર્વનું ભક્ષણ કરનાર જે મૃત્યુ, તેનું ભક્ષણ કરનાર શ્રી રામચંદ્રજી છે. રાવણને મારવા માટે રામજીએ આટલી ખટપટ આવી લીલા કરવાની શી જરૂર હતી? શ્રી રામ તો પરમાત્મા છે, સર્વશક્તિશાળી છે, કારણાય કાર છે. સંકલ્પ માત્રથી રામજી રાવણને મારી શક્યા હોત, પરંતુ રામજીએ આ સગરી લીલા એટલા માટે કરી કે લોકો રામાયણનો પાઠ કરે, સાંભળે, એટલો વખત જગતને ભૂલી જઈ શકે. શ્રી રામચંદ્રજીએ રાવણને મારવા માટે અવતાર ધારણ કર્યો નથી, પણ કળિયુગના લોકો આ લીલા સાંભળીને તેમાં તન્મય થાય તે માટે સગરી લીલા કરી છે. ભગવાન લીલા કથા મોક્ષદાયી છે. અવતાર દશામાં ભગવાન થોડા ઘણા જીવોનો ઉદ્ધાર કરે છે, પણ અનવતાર દશામાં જ્યારે પરમાત્મા પ્રત્યક્ષ વિરાજતા નથી ત્યારે શ્રી રામકથા અનેક જીવોને પ્રભુના માર્ગે વારે છે, અનેક જીવોનું કલ્યાણ કરે છે. કેટલાક રોજ મંદિરમાં જઈ દર્શન કરે છે અને બહાર જઈને પાપ પણ કરે છે. આ લોકો દર્શન કરે છે છતાં એમનો સ્વભાવ સુધરતો નથી. માનવનો વ્યવહાર જ્યાં શુદ્ધ થતો નથી ત્યાં સુધી તેને ભક્તિમાં આનંદ આવતો જ નથી. ભક્તિ ઘણા કરે છે પણ વ્યવહારને શુદ્ધ રાખતા નથી, તેથી એમને ભક્તિમાં જે આનંદ મળવો જોઈએ તે મળતો નથી. વ્યવહારમાં પાપ કરે, દંભ કરે, તેને જોઈએ તેવું ભક્તિનું ફળ મળતું નથી. કેટલાક લોકો એવું માને છે કે વ્યવહારમાં તો થોડી ભૂલ થાય અને પાપે કરવું પડે, વ્યવહારમાં થોડું પાપ કરીએ એ બહુ દોષ ન કહેવાય, એ તો મંદિરમાં જઈ થોડી ભેટ ધરીએ, દર્શન કરીએ એટલે ભગવાન બધા પાપ બારી નાખે. ભગવાન કહે, તું ઉપર આવ પછી તને બતાવું કે પાપને બારું છું કે તને દજાડું છું. મંદિરમાં તમે દર્શન કરો, ભેટ ધરો એટલે ભગવાન તમારા પાપ બારે. આ કલ્પના બિલકુલ ખોટી છે. વ્યવહારમાં પાપ કરવું જ પડે એવું નથી. નિષ્પાપપણે પણ વ્યવહાર થઈ શકે છે. તમે વધારે ભક્તિ ન કરો તો વાંધો નથી, પણ વ્યવહારને શુદ્ધ રાખો, પાપ છોડો. પાપને કદી સાધારણ ગણસોમાં સાધારણ ચિંગારી પણ કોઈ વખત બધું બારીને ભસ્મ કરી દે છે. પાપ, અગ્નિ, શત્રુ, રોગ અને ઋણ એ સાધારણ નથી. સાધારણ એવી ઈચ્છા હોય તો સર્વમાં પરમાત્માને જોવાની ટેવ પાડો. પાપ કોને કહે છે? ચોરી, હિંસા, વ્યભિચાર આ તો બધા મહાપાપ છે, સર્વસાધારણ છે. જગતમાં સર્વત્ર કાયદાથી આને ગુના ગણાય છે અને ધર્મથી આને પાપ માન્યા છે. આ સિવાય પણ બીજા પાપ છે. જ્ઞાની પુરુષો ભેદ દ્રષ્ટિને પાપ માને છે. જ્ઞાની પુરુષ અદ્વૈત ભાવમાં સ્થિર હોય છે. એ એમ માને છે કે મારી અંદર જે શુદ્ધ ચેતન આત્મા છે એ જ સર્વમાં પણ છે. એ સર્વમાં પોતાને અને પોતાની અંદર સર્વને જુએ છે. સર્વભૂતાસ્થમ આત્માનામ સર્વભૂતાની ચાત્મની. જ્યાં ભેદ છે ત્યાં જ ભય છે. જ્ઞાની પુરુષો જગતને અભિન્ન ભાવથી જુએ છે. જ્ઞાન માર્ગમાં એક જ સત્તા છે, ઈશ્વર તત્વ એક જ છે અને તે સર્વમાં વિલસે છે. ભેદ દેખાય છે તે માયાને લીધે દેખાય છે. આકાશમાં સૂર્યનારાયણ એક જ છે, પણ અગાશીમાં તમે જેટલા ગળામાં પાણી ભરીને રાખશો તે પ્રત્યેક ગળામાં તમને અલગ સૂર્યનારાયણ દેખાશે. ગળામાં જે સૂર્ય દેખાય છે તે સાચો છે? ગળામાં કાણું પાડી પાણી બહાર કાઢી નાખો અને પછી જુઓ એમાં જે સૂર્ય હતો તે ક્યાં ગયો? ગળામાં સૂર્ય હતો એમ બોલવું પણ ઉચિત નથી. ગળામાં જે દેખાતું હતું તે તો પ્રતિબિંબ માત્ર હતું. સૂર્ય એક જ છે, પણ જળની ઉપાધિથી જેમ અનેક રૂપે ભાસે છે તેમ અંતઃકરણની ઉપાધિથી એક જ પરમાત્મા તત્વ અનેક રૂપે ભાસે છે. જ્ઞાન માર્ગમાં ભેદદ્રષ્ટિ એ જ પાપ છે. જ્યાં ભેદભાવ આવ્યો ત્યાં જ બધા વિકાર જાગે છે, ભય ઉત્પન્ન થાય છે, મોહ ઉત્પન્ન થાય છે. ભક્તિ માર્ગમાં શ્રી રામનું શ્રી કૃષ્ણનું વિસ્મરણ એ પાપ છે. પરમાત્માનું જે ક્ષણે વિસ્મરણ થાય છે એ ક્ષણે પાપ થાય છે. શ્રી શ્રીધર સ્વામી પાપની વ્યાખ્યા આપતા કહે છે કે જે પરમાત્માથી દૂર લઈ જાય, જે લક્ષ્યને ભૂલાવે એ જ પાપ છે. જવું છે પરમાત્માના ચરણમાં અને પાપ લઈ જાય છે જન્મ મરણના ચક્કરમાં. કર્મયોગમાં ધર્મનો ત્યાગ એ પાપ મનાય છે. જેનો જે ધર્મ પ્રભુએ નક્કી કર્યો છે તે પરમાત્માની આજ્ઞાનો ભંગ કરે, પોતાની ફરજ બરાબર ન બજાવે અને ધર્મનું પાલન ન કરે એ કર્મ માર્ગમાં પાપ મનાય છે. જ્ઞાન માર્ગનું પાપ દ્રષ્ટિભેદ, ભક્તિ માર્ગનું પાપ પ્રભુ વિસ્મરણ અને કર્મ માર્ગનું પાપ સ્વધર્મનો લોપ. ઉપર ઉપરથી જોતા આમાં કંઈક ફેર દેખાય છે, પણ સિદ્ધાંતમાં સગરું એકનું એક જ છે. પાપથી બચવું હોય તો સર્વમાં ભગવદ્ ભાવ રાખો, સર્વમાં ભગવદ્ ભાવ રાખીને વ્યવહાર કરો. સર્વમાં એક જ પ્રભુ વિરાજે છે એવું સમજીને વ્યવહાર કરશો તો વ્યવહાર પણ ભક્તિ બનશે. સ્વામી રામદાસજીએ દાસબોધમાં લખ્યું છે કે જેને વ્યવહાર કરતા ન આવડે તે ભક્તિ કરી શકતો જ નથી. વ્યવહાર અને ભક્તિ જુદા ન માનશો. ઈશ્વર ચૈતન્ય રૂપે સર્વમાં છે, તેવો અનુભવ કરવાની આદત પાડો. આવી આદત જેને પડે તેની પ્રત્યેક ક્રિયા ભક્તિમય અને જ્ઞાનમય બનશે. પરમાત્માની આજ્ઞા સમજીને જે વ્યવહાર કરે છે, સ્વધર્મનું પાલન કરે છે, તેની બુદ્ધિમાં આવીને જ્ઞાન રહે છે, તેના હૃદયમાં ભક્તિ વસે છે, તેનાથી પાપ દૂર ભાગે છે. વ્યવહારમાં પાપ કરશો નહીં, કોઈને છેતરશો નહીં, કોઈ જીવ સાથે કપટ કરશો નહીં. પાપ એક દિવસ જાહેર થશે. પાપ અને પારો એ બહાર આવે જ છે, એ કોઈ દિવસ ગુપ્ત રહી શકે જ નહીં. કેટલાક લોકો બીજા સાથે પ્રેમ કરે છે પણ ભાઈ સાથે કોઈ વખત કપટ કરે છે. એમને એમ છે કે ભાઈને ક્યાં ખબર પડવાની છે. અરે આજે નહીં પડે તો વર્ષે, બે વર્ષે, બાર વર્ષે, કોઈક દિવસે તો એને ખબર પડવાની છે. જેના વ્યવહારમાં કપટ છે એને ભક્તિમાં આનંદ આવતો નથી. જે પૈસા માટે પાપ કરે છે એને ભક્તિમાં આનંદ આવતો નથી. પૈસા તમારા ભાગ્યમાં જ જે લખ્યા હશે એટલો જ તમને મળવાનો છે. પાપ કરવાથી વધારે પૈસો મળશે એ કલ્પના ખોટી છે. અનેક વાર માનવ એવું સમજે છે કે હું જૂઠું બોલ્યો તો આજે મને થોડોક વધારે લાભ થયો. અરે તને લાભ થયો તે જૂઠું બોલવાથી થયો નથી, તારા પ્રારબ્ધમાં આજ લાભ લખ્યો હતો એ જ તને થયો. પણ જૂઠું બોલવાનું પાપ ફોગટનું તારા માથે આવ્યું. પૈસો પ્રારબ્ધ પ્રમાણે મળે છે. શાસ્ત્રમાં લખ્યું છે કે સંપત્તિ, સંતતિ અને સંસાર સુખ એ પૂર્વજન્મમાં કરેલા કર્મ પ્રમાણે જ નક્કી થયેલ છે. પૂર્વજન્મમાં કરેલા કર્મ પ્રમાણે સંપત્તિ મળે છે. પૂર્વજન્મમાં કરેલા કર્મ પ્રમાણે જ સંસાર સુખ અને સંતતિ પ્રાપ્ત થાય છે. માનવ એમ સમજે છે કે હું પાપ કરીશ તો સુખી થઈશ. પાપ કરવાથી કોઈ સુખી થયું નથી. તમે વધારે ભક્તિ ન કરો તો વાંધો નથી, પણ વ્યવહારમાં પાપ ન કરો. વ્યવહારને અતિશય શુદ્ધ રાખશો તો જ મન પવિત્ર રહેશે, અને મન પવિત્ર હશે તો તમને ભક્તિમાં આનંદ આવશે જ. ભક્તિમાં તન અને ધન બંને ગૌણ છે, મન મુખ્ય છે. મન બગડે તો માનવ ભક્તિ કરે છતાં ભક્તિમાં આનંદ આવતો નથી. વ્યવહારને શુદ્ધ રાખવા માટે રામાયણનો સત્સંગ કરો. તમારી ફરજ તમે બરાબર બજાવો. રામાયણમાં બધું જ બતાવ્યું છે. સ્ત્રી ધર્મ શું છે, સ્ત્રીની ફરજ શી છે, પતિની ફરજ શી છે, ભાઈની ફરજ શી છે, પુત્રની ફરજ શી છે, માતા પિતાનું કર્તવ્ય શું છે, ગુરુની ફરજ શી છે, શિષ્યની ફરજ શી, સમાજ ધર્મ કેવો છે, રાજ્ય ધર્મ કેવો છે. રામાયણની કથા એવી છે કે જીવ માત્રને તે બોધ આપે છે. રામાયણનું પ્રત્યેક પાત્ર અતિ દિવ્ય છે. માનવ પોતાનો હક માંગે છે, ભાગ માંગે છે, પણ એને પોતાની ફરજ બજાવવાની ઈચ્છા થતી નથી. એ વિચારતો નથી કે મારું કર્તવ્ય શું છે, મારું કર્તવ્ય હું બરાબર કરું છું. જે પોતાનું કર્તવ્ય પણ બરાબર ન કરે તેને ભાગ લેવાનો શું અધિકાર છે? માતા પિતાની મિલકત લેવાની ઈચ્છા છે, પણ પુત્ર તરીકે માતા પિતાની સેવા કરવાની ઈચ્છા એના મનમાં થતી નથી. બાપુનું બધું લઈ લેવું છે, પણ બાપાની સેવા કરતા શરમ આવે છે.